ماشاءاللہ لا حول ولا قوۃ الا باللہ العلی العظیم حسبنا اللہ ونعم الوکیل نعم المولا ونعم النصیر اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم الحمدللہ رب العالمین والصلاۃ والسلام علی اشرف الانبیاء والمرسلین نبینا حبیبنا والشفیع المذنبین ورحمۃ للعالمین بالقاسم محمد اللہم صلی علی محمد وآل محمد وعجل فرجہ فرجنا بہن اسد اللہ الغالب غالب کل غالب ومطلوب کل طالب امام المشارق والمغارب علی ابن ابی طالب اللہم صلی علی محمد وآل محمد وعجل فرجہ فرجنا بہن وعلی اہل بیتہ الطیبین الطاہرین المعصومین المظلومین ولعنت اللہ علی اعدائہم اجمعین اما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم انا علينا للهدى اللهم صل على محمد وآل محمد وعجل فرجهم فرجنا بهم موجز محترم سامعین السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ حمد و ستائش تعریف وخان اے رب العزتنا کہ اے رب الارباب کہ جڑے دلبند فاطمہ دلبند خدیجت الکبرا امام زمانہ وجود تھی کائنات ماٹے اسیسو مرکز فیض قرار دیدو چھے امام زمانہ وجود نے اینے مرکز فیض قرار دیدو چھے آ وسیع کائنات نو انتظام آ ریتے اللہ سبحانہ تعالیٰ اے بناویو کہ ابتدا ماں بھی حجت چھے انتہا ماں بھی حجت چھے شہزادی کونین نا اے فرزند یوسف زہرا زمانہ نا امام نے آج یاد کروانی رات نے دیوس چھے اے اینے یاد کری کہ جے سلطان الوائزین امام العارفین آقا متکلمین عزیزو اپنا والدین قربان تھے جائے نرجس خاتون نا دلبر اینا فرزن اینو چہرو کوکب دوری نے جیو چمکدار ہسے آوا وڑا نشان کہ موسیٰ علیہ السلام جیوا مضبوط جنی آماد پر کہ جنا آوا پر زمین عدل و انصاف نی حکومت دھراوشے عزیزو آجے کون جشن نتھی مناوی ریو اے ખરેખર આવશે ત્યારે કાયનાત જશ્ન મનાવશે દરખતો ઝાડો જે છે એ ઝૂમી ઝૂમી અને ખુશી વ્યક્ત કરશે અને અઝીઝો શું આવાવાળાની શાન હશે કે જમીન શિર્ક કુફર આખી પાક કરી નાખી હશે શિર્કો કુફરનો નામો નિશાન નહીં હશે ફાતિમા ઝહરાના આ ચાંદ સારી કાયનાત સારી દુનિયા પર હુકુમત કરશે نرجس نہ نو نہال پر آپڑا لاکھوں سلام کے شاعر خوب سرس کہے جے یہ چودہ ہے تو الہی نظام زندہ ہے یہ چودہ ہے تو الہی نظام زندہ ہے انہی کے نام سے خالق کا نام زندہ ہے انہی کے نام سے خالق کا نام زندہ ہے تو منا کے جشن بتاتے ہیں ہم زمانے کو تو منا کے جشن بتاتے ہیں ہم زمانے کو ہم ہی تو وہ لوگ ہیں جن کا امام زندہ ہے ہم ہی وہ لوگ ہیں جن کا امام زندہ ہے اللہم صلی علی محمد وآل محمد وعجل فرجہم فرجنا بہن شاعر خوبصورت کہے چھے معجزہ ایک یہ بھی ہوگا آپ کے ظہور کے بعد دھوپ بن جائے گی سایہ آپ کے ظہور کے بعد آپ کے سائے سے ڈریں گے آج کے شمر و یزید پھر ایسا بدلے گا نظارہ آپ کے آنے کے بعد مسکرایا تھا وہ فقط تیرا رجب کو کعبہ مسکرایا تھا فقط تیرا رجب کو کعبہ پھر مسکرا اٹھے گا کعبہ آپ کے آنے کے بعد حسن پر یوسف کی جب وہ آج تک حیرہ ہے حسن پر یوسف کی جب وہ آج تک حیرہ ہے ارے مر ہی جائے گی زلیخا آپ کے آنے کے بعد ارے مر ہی جائے گی زلیخا آپ کے آنے کے بعد અઝાન ગિરામી શાયર ખૂબ સરસ કહે છે કે જ્યારે જમાનાના ઇમામ આવશે તો એમની કેફિયત કેવી હશે આવું જોઈએ مولا کے سر پر آج بھی تاج کرامت ہے، ہاتھوں میں کل جال حق کی آیت ہے، پشت پر مہر امامت ہے، آنکھوں میں علی مرتضیٰ کی حیبت ہے، ہوٹوں پہ حسن مشتبہ کی فصاحت ہے، سینے میں زہرا اور مرضیہ کی حمیت ہے، زلفوں میں واللیل کا شعور ہے، چہرے پر وہ زہا کا نور ہے، دامن میں وہ نجم کے ستارے ہیں، آپ کے رخساروں پر مل کر اس طرح سے ہری گھاس پر مشک کا ٹکڑا پڑا ہو جیسے جس نے مولا کو ایک بار دیکھا وہ پکار اٹھا، انہیں دیکھیں گے تو جانے کیا کہہ دیں گے، شکل و صورت میں رسول دو سرا کہہ دیں گے، حسن و کردار میں زہرا کی دعا کہہ دیں گے، دیکھ لیں گے جو نصیری تو خدا کہہ دیں گے، وہ اگر جوش محبت کو روانی دے دے، اپنے عاشق کو زلیخا کی جوانی دے دے، اللہم صلی علی محمد و آل محمد و اجل فرجہم فرجنا بہم۔ بسم اللہ الرحمن الرحیم۔ انا علینا للہدا۔ عزان گرامی، او زمانہ امام نی آ ولادت نی مبارک باد سو پرتھم 14 معصومین علیہ السلام نے اپڑے ایک سلوات روپے مبارک باد پیش کری انے جشننو آغاز کری، اللہم صلی علی محمد و آل محمد و اجل فرجہم فرجنا بہم۔ قرآن مجید ماں سورہ لیل آیت نمبر 12 ماں اللہ سبحانہ وتعالی فرماوے چھے، بے شک ہدایت اماری ذمہ داری چھے۔ عزیزو، آجنو اپڑو ٹاپک امام زمانہ جے چھے اینا وشے ماں ایم رہسے کہ غیبت ماں امام نی ہدایت۔ غیبت ماں امام زمانہ نی ہدایت کیوی ہوئے چھے؟ انے آپ امام نو ایک لقب مہدی پن چھے جنا پر آجے اپڑے سانبھڑسوں۔ આપણા ઇમામે જમાનાનો એક લકબ છે મહેદી۔ આ ખાસ લકબ મહેદી અરબી કાયદા મુજબ ઇસમે ફાઉલ પણ છે અને ઇસમે મફઉલ પણ છે۔ મહેદી એટલે હિદાયત કરવાવાળા એટલે કે હિદાયત પામેલા۔ આપણા ઇમામ અલીમુસલામના પવિત્ર નામો અને લકબો સામાન્ય લોકોના અતા કરેલા નથી અઝાને ગિરામ۔ આપણે જોઈએ કે ખુદાવંદે આલમે ખાસિયતોને ધ્યાનમાં રાખીને નામ અને આમના લકબ પસંદ કરેલા છે۔ આથી દરેક નામ અને લકબની એક ખાસ ખાસિયત છે۔ જો કે આપણા તમામ અઈમા અલેમુસલામની ફઝીલત અને કમાલની દ્રષ્ટિએ આ બધા જ એક જ સમાન છે, બધા એક જેવા જ છે, પણ અઝાને ગિરામી આપણે જોઈએ કે દરેક સજ્જાદ બાકીર સાદિક કાઝિમ અને રેઝા તો છે, પરંતુ જે ખાસિયત જે ઇમામમાં વધારે જાહેર થાય છે આ નિસ્બતના લીધે એમને એ લકબ ખાસ આપવામાં આવ્યો છે। જેમ કે આપણે જોઈએ કે બધા પાસે જ ઇલાહી જ્ઞાન તો છે, પણ કેમ કે આપણા પાંચમા ઇમામ અલી સલામ ઇમામ મોહમ્મદ બાકીર અલી સલામે ઇલાહી જ્ઞાનને ખૂબ જ વધારે ફેલાવ્યું, ઇલ્મ અને જ્ઞાનના તરસિયાઓને અહલે બૈત અલી મુસલામની તાલીમાતથી સેરાબ કર્યા, તૃપ્ત કર્યા। આના લીધે બાકીર અલૈહિસલામનું લકબ આપણને મળ્યું છે। બાકીર અલૈહિસલામના લકબથી આપ એ જમાનામાં મશહૂર થયા। અને બધા જ ઇમામમાં હિલ્મ હોય છે, સહનશક્તિ હોય છે, સહનશીલતા હોય છે, પણ સાતમા ઇમામ ઇમામ મુસે કાઝિમથી હિલ્મ અને સહનશીલતા એવી ઝલકે છે કે આપથી હિલ્મ અને સહનશક્તિમાં કોઈ વધારે નહોતું, એ વધારે જાહેર થઈ હતી એ જમાનામાં, એટલે કાઝિમના લકબથી આપ મશહૂર થયા। પણ એનો મતલબ હરગિઝ એવું નથી કે અન્ય અહીમા અલીમુસલામ કાઝિમ ન હતા। આ જ રીતે આપણે જોઈએ કે અન્ય અલકાબો પણ આપણને જોવા મળે છે। હવે આપણે જોઈએ મહદી, કેમ કે આજનો આપણો ટોપિક મહદી છે, હિદાયત પામેલા, હિદાયત યાફતા, આપણું ટોપિક જ આજે ગઈબતમાં ઇમામની હિદાયત છે। તો પહેલાં આપણે જોઈએ મહદી એટલે એ તો જાહેર વાત છે કે સંપૂર્ણ રીતે આપ હિદાયત પામેલા પણ હશો અને દરેક ક્ષેત્રમાં આપ હિદાયત કરી શકશો અને માર્ગદર્શનની ફરજો અંજામ આપી શકે છે। જેવી રીતે અલ્લાહ કુરાનમાં કહે છે કે બેશક હિદાયત અમારા માથે અનિવાર્ય છે, તો આ હિદાયતનું કામ અઝીઝો જમાનાના હાદી કરે છે। આ ખાસ લકબનો મતલબ એ છે કે હિદાયત આપની પવિત્ર જાતમાં સૌથી વધારે જાહેર થશે, કારણ કે આપને જ પૂર નૂર આપના ઝહૂરના જમાનામાં દુનિયાનો ખૂણે ખૂણો ઇલાહી હિદાયતથી ભરાઈ જશે। એ જમાનું હશે કે હમણાં આપણે અશિયારમાં સાંભળ્યું, શિર્ક અને કુફરનું નામો નિશાન નહીં હોય, ગુમરાહી અને જલાલત દૂર દૂર સુધી ક્યાંય દેખાશે નહીં, અને દુનિયાના તમામ ઇન્સાનો તો હિદે ખુદાવંદે ખુદાવંદી તેમજ રિસાલતે મોહમ્મદી અને વિલાયતે અલવી પર ભેગા થશે. આટલી બધી સર્વ સામાન્ય હિદાયત જે છે એનાથી ઇમામ ઝમાના જે છે એ જોડાયેલા છે. ખુદાવંદે આલમે વિશ્વભર અને સર્વ સામાન્ય હિદાયત માટે આપને બાકી રાખ્યા છે. આપની હિદાયતની શિદ્દતની એ હાલત છે કે ગયબાદના હજાર વર્ષોથી વધારે પસાર થઈ જવા પછી પણ હિદાયતનો સિલસિલો શરૂ છે. ગયબાદ હિદાયતની રાહમાં રૂખાવટ નથી. આપણે જોઈએ કે સુલેમાન આમિશ જે છે એણે ઇમામે સાદિકને પૂછ્યું કે લોકો હુજ્જતે ગાયબથી કેવી રીતે લાભ ઉઠાવશે, હુજ્જત તો દેખાતી નથી, બરોબર ને, તો હુજ્જત તો ગાયબ છે તો લાભ કેવી રીતે ઉઠાવશે. તો છઠ્ઠાઈમાં મેં ફરમાયું, જેવી રીતે વાદળાઓમાં છુપાયેલા સૂરજથી લોકો ફાયદો પડે છે, એટલે ગાયબતના સમયમાં જમાનાના ઇમામથી ફાયદો મેળવવાનો રસ્તો કાંઈ બંધ નથી થયો. એ અલગ વાત છે કે ઝહૂરના સમય જ્યારે આપ તશરીફ લાવશો તો હિદાયતનો અલગ જ અંદાજ હશે, કંઈક અલગ જ રીતે હિદાયત થશે. પણ અત્યારે આ સિલસિલો બંધ નથી. આમ તો પૂરી કાયનાત ઇમામ મહદીની પવિત્ર જાતથી હિદાયત હાસિલ કરી રહી છે. ઇમામની હિદાયત અને રહેનુમાઈ સામાન્ય અને ખાસ પ્રચારકોની હિદાયત અને માર્ગદર્શનને જોવી જેવી નથી. આપણે જોઈએ, હિદાયત અને માર્ગદર્શન જે છે એ જાહેરી તો નથી, પરંતુ હકીકત અને વાસ્તવિકતા પણ એ આધારિત તો છે. પહેલું, આપની નજરોથી કાંઈ પણ બાબત છુપી નથી. ઇમામે ઝમાના જે છે એની નજરોથી કોઈ પણ વાત છુપાયેલી છે જ નહીં. બીજું એ કે આપ લોકોના દિલોમાં પસાર થવાવાળા વિચારો અને હાલાતોથી આપ વાકેફ છો. ત્રીજું એ કે ઇલ્મે ગૈબ ખુદાનું અતા કરેલું ઇલ્મ આપ જાણો છો. તો આવા આપણે જે છે એ અમુક વાક્યા આપણને મળે છે કે આવા વાક્યાઓથી આપણે જાણી શકીએ કે ઇમામ કઈ રીતે લોકોની હિદાયત કરે છે. આવું જ એક રસપ્રદ વાક્યો આપણે આજની મહેફિલમાં સાંભળશું કે હકીકતમાં કઈ રીતે ઇમામની હિદાયત આપણા સુધી પહોંચે છે, આ હકીકતથી ઇમામ આપણને કઈ રીતે આગાહ કરે છે. આ જમાનું એ જમાનું હતું કે જ્યારે શેખે સદ્દુ કે આ સૈયદ બિન અબ્દુલ્લા કુફીથી આ રિવાયત વર્ણવી છે. આ સૈયદ સાદ બિન અબ્દુલ્લા જે છે, આ સાદ બિન અબ્દુલ્લાએ કુમ્મી આ 11મા ઇમામના બુઝુર્ગ અસહાબમાંથી હતા. આ સાદ જે છે એની પાસે 40 મુશ્કેલ સવાલો એણે જમા કર્યા હતા અને એને જવાબ દેવાવાળું કોઈ ન હતું. એ સમયે એણે જનાબ અહેમદ બિન ઇસહાકે કુમ્મી એ જ્યારે સામરા જઈ રહ્યા હતા એ કહે છે, હું પણ તેમની સાથે થઈ ગયો. તેમણે મને ફરમાયું, તમારી સફર સારી થાય, શા માટે તમે આવ્યા? તો આ સાદ કહે છે, મેં કહ્યું કે આપથી મુલાકાતનો શોખ પણ હતો અને આપથી સવાલોનો જવાબ હાસિલ કરવા માટે હું હાજર થયો છું. તો અહેમદ કહે છે કે એમણે કહ્યું કે આપણા બંનેનો તો એક જ હેતુ છે, હું અત્યારે મારા મોલા ઇમામ હસન અસ્કરી અલૈહિસલામની ઝિયારત માટે જઈ રહ્યો છું, તેમને સવાલોના જવાબ પૂછવા ચાહું છું અને આયતોની તફસીર અને તાવીલ મને માલુમ કરવી છે. હું તાવીલ અને તફસીર આયતોની માલુમ કરવા ઈચ્છું છું, તમે સફરમાં મારી સાથે રહો, તમો ઇલ્મ અને કમાલનું એક સમંદર જોશો જેમના અજાયબોનો કોઈ અંત નથી. 11મા ઇમામ અલૈહિસલામ માટે એણે એમ પણ કહ્યું કે જેમના અમૂલ્ય મોતીઓ ક્યારે ફના થવાવાળા નથી અને આ જ આપણા ઇમામ છે. હવે એ બંને સાથે સફર કરી સામરા પહોંચ્યા, ઇમામના ઘર તરફ ગયા. ત્યાં પહોંચીને પહેલાં તો ઇજાજત માંગી, પછી દાખલ થવાની ઇજાજત મળી. અહેમદ બિન ઇસહાક પાસે દિરહમ અને દિનારની 160 થેલીઓ હતી, 160, જેના પર તેના માલિકોએ મોહર લગાવી હતી. કોઈને પણ ખબર નથી કે આ થેલીઓમાં છે શું. સઅદનું બયાન છે કે જ્યારે 11મા ઇમામની પવિત્ર ખિદમતમાં અમે હાજર થયા, તેમનો નૂરાની ચહેરો પૂનમના ચાંદની જેમ રોશન અને મુનવર હતો. તેમની ગોદમાં એક બાળક હતું જે ખૂબ જ સૌંદર્યવાન, સિતારોથી પણ ખૂબસૂરત. ઇમામે એક ગોળ એ વસ્તુ જે હતી એના હાથમાં હતી જેના પર નંગ જડેલા હતા. ઇમામ સામે આ એક એવી ગોળ વસ્તુ હતી જેના પર અમુક નંગ જડેલા હતા અને બસરાના એક બુઝુર્ગે એ એમને હદ્યો આપ્યો હતો. ઇમામ કલમથી લખવા ચાહતા હતા અગિયારમાં ઇમામ, તો તે બાળક કે જે આપણા જમાનાના ઇમામ હતા કે જે ઇમામ મહદી હતા, તે બાળક કલમ પકડી લેતા, પછી ઇમામ જે છે એ જે બોલ હતો રમવાનો એ બોલ એ ખોળામાં ફેંકતા, તો જમાનાના ઇમામ જે નાના બાળક હતા તેને લેવા માટે ચાલ્યા જતા. પછી અગિયારમાં ઇમામ લખતા, આ દરમિયાન આ બંને કહે છે અમે સલામ કરી. ઇમામે ખૂબ જ મોહબ્બતથી જવાબ આપ્યો, બેસવાનું કહ્યું, પછી પોતે ફરી લખવામાં તો મશગુલ થઈ ગયા. જ્યારે તેઓએ લખાણ લખી લીધું, અહેમદે પૈસાઓની થેલી ઇમામની ખિદમતમાં રજૂ કરી. ઇમામે પોતાના વહાલા ફરઝંદ જમાનાના ઇમામને ફરમાયું, નૂરે નજર, આપણા દોસ્તો અને શિયાઓના તોહફા અને હદિયા ઉપર લાગેલી મોહરને ખોલો. જમાનાના ઇમામ કે જે બાળક હતા, બાળકે કહ્યું કે શું હું મારો પવિત્ર હાથને ગંદો, નાપાક અને હરામ તથા હલાલથી મિક્સ માલની તરફ લંબાવું? ઇમામે ફરમાયું, અગિયારમાં ઇમામે, એ ફરઝંદે ઇસહાક, આ થેલામાંથી જે થેલીઓ છે તે બહાર કાઢો, જેથી મારો ફરઝન હલાલ અને હરામને એકબીજાથી અલગ કરી દે. અહેમદ કહે છે, મેં ઇમામના હુકમ પ્રમાણે થેલીઓમાંથી એક થેલી કાઢી બાળકે ફરમાયું, આ થેલી ફલાણા ઇબને ફલાણાની છે જે આ મહોલ્લામાં રહે છે, તેમાં 62 દિનાર એ કમરાની કિંમત છે કે જે તેના માલિકે વેચ્યો હતો. આમાંથી 45 દિનાર તેને તેના પિતાના વારસામાંથી મળ્યા છે, 14 દિનાર જે છે એ વારસામાંથી મળ્યા છે, 9 કપડાની કિંમત છે, 3 દિનાર દુકાનનું ભાડું છે. આ રીતે એણે 62 દિનાર ગણાવી દીધા. 11મા ઇમામે ફરમાયું, વાલા દીકરા, તમે સાચું ફરમાયું, હવે એ પણ બતાવી દો કે તેમાં હરામ શું શું છે. બાળકે એટલે કે જમાનાના ઇમામે ફરમાયું કે તેમાં 2 સિક્કા હરામ છે. એક તો એ સિક્કો કે જે ફલાણા શહેરમાં બનાવવામાં આવ્યો, તેની એક બાજુ એકદમ સાફ છે, તે જીવનો આમેલી સિક્કો છે અને તેનું વજન 41 દિનાર છે, એ મળી જશે. તે હરામ હોવાનું કારણ એ છે કે તેના માલિકે આ વર્ષના આ મહિના માટે 1.25 કિલો કાચો દોરો વણવા માટે આપ્યો હતો. એક મુદત પછી ચોર ચોરી કરીને લઈ ગયો, તો હવે એ વણવાવાળાએ માલિકને એ બાબત જે છે એ જાણ કરી, પરંતુ તેણે કબૂલ ન કર્યું, પરંતુ તેણે જૂઠલાવ્યો અને તેની પાસેથી 1.5 કિલોની માંગણી કરી. પછી એ દોરાથી કપડાં બનાવ્યા, કપડાંની કિંમત આ 2 દિનાર તે કપડાંની કિંમત છે. થેલી ખોલવામાં આવી, તેમાં એક કાગળ હતો, એ કાગળ પર માલિકનું નામ અને રકમની વિગત પણ લખેલી હતી. હવે જ્યારે આ લોકો કહી છે અમે જોયું, તો બધું એ જ રીતે હતું જે રીતે બાળક એટલે કે ઇમામે જમાનાએ બયાન કર્યું હતું. હવે કહે છે, બીજી થેલી સામે લાવવામાં આવી, તેને જોઈને ફરી ઇમામે જમાનાએ ફરમાયું કે આ ફલાણા ઇબને ફલાણાની થેલી છે, આ શખ્સ કુમના એક મહોલ્લામાં રહે છે, તેમાં 50 દિનાર છે, પરંતુ હું તેને હાથ નહીં લગાવી શકતું, હું એને હાથ નહીં લગાવી શકું. તેનું કારણ પૂછવામાં આવ્યું. આપે ફરમાયું કે આ રકમ એ ઘઉંની કિંમત છે કે જેમાં માલિકે ખેડૂત પર જુલ્મ કર્યો છે. તેણે પોતાનો હિસ્સો તો સાચા માપ પ્રમાણે વજન કરીને લઈ લીધો, જ્યારે કે ખેડૂતનો હિસ્સો ખામીવાળા માપથી વજન કરીને ઓછો આપ્યો છે. ઇમામ હસન અસ્કરીએ ફરમાયું, વાલા ફરઝન, તમે સાચું ફરમાવો છો, એ મોહમ્મદ બિન ઇસહાક, આ તમામ પૈસાઓ તેના માલિકોને પાછા આપી દો, અમને તેની કોઈ જરૂરત નથી. અઝીઝો, વાક્ય તો સાવ સામાન્ય નજર પડે છે અને આપણે એમ થાય છે કે વિલાદતના પ્રસંગે આ તો બહુ સામાન્ય વાક્યો છે, સામાન્ય કિસ્સો છે. નહીં અઝીઝો, આ વાક્યો, આ જે કિસ્સો છે એ આપણને ઘણી બધી વાત કહી જાય છે. આવો આપણે આ કિસ્સાના તારણ જોઈએ. સૌથી પહેલું તો આપણે સાંભળ્યું કે 2 સહાબીઓ જે છે એ લોકો જ્યારે આવે છે તો 11મા ઇમામને મળવા આવે છે, પણ એ લોકોને જે છે એ ખુશનસીબી, એ લોકોને આપણા મા બાપ કુરબાન, એ લોકો ઇમામે જમાનાને બચપણમાં જોયા, એમની ખૂબસૂરતી જોઈ, પણ હકીકતમાં તેઓની નજર અલ્લાહે અતા કરેલ એના ઇલ્મે ગાયબ પર હતી, એના રહસ્યો છુપી બાબતો પર હતી. અને બંધ થેલીના સિક્કાઓની હકીકત તેમની સાથે હતી. બીજું આપણે જોઈએ કે આ કિસ્સામાંથી આપણને શું ખબર પડે છે કે ઇમામની ખિદમતમાં હદીયો, તોહફો, નઝર, ન્યાસ પેશ કરવા પહેલાં આપણે બધાને એ વાત ખાસ ધ્યાનમાં લેવી જરૂરી છે કે એટલું પવિત્ર અને પાક જે છે આ હોય છે કે તેને ઇમામ કબૂલ કરે. અગર આપણે ઇમામની ખિદમતમાં કાંઈ પણ પેશ કરવા જઈ રહ્યા છે તો યાદ રાખીએ, એ પવિત્ર અને પાક હોવું જોઈએ, તો જ ઇમામ કબૂલ કરશે. અને ઇમામે જમાનાએ આ કિસ્સામાં પોતાનો પવિત્ર હાથ જે છે એ હરામ માલ પર રાખ્યો નહીં, નહીતર હલાલ અને હરામથી પવિત્ર અને નાપાક હદ્યો ઇમામની બારગાહમાં હરગિજ કબૂલ નહીં થાય, બલકે એ તો રદ કરી દેવામાં આવે છે. તો આપણે પણ વિચારવું જોઈએ કે ઇમામે જમાના જે છે શું આને કબૂલ કરશે. ત્રીજું કે આપણે વેપાર કરીએ છીએ તો વેપાર કરીને નફો હાસિલ કરવો એ તો કોઈ કમાલની વાત નથી, પરંતુ એ વાતનો કાયદેસર રીતે ખ્યાલ રાખવો બહુ જ જરૂરી છે કે આ વેપારમાં કોઈ ચીજ નાજાયઝ તો નથી ને. માપ તો લેવા દેવામાં વાતનો ખ્યાલ આપણે પણ રાખવો જોઈએ કે ક્યાંક આપણે આપણા ભાગીદારને ઓછું તો નથી આપતા, તે ઓછું આપવું ભલે પછી એકદમ મામૂલી કેમ ન હોય, પણ આપણે તેના તરફ ધ્યાન આપીએ કે ના આપીએ, પરંતુ ઇમામ તો ચોક્કસ વાકેફ છે. ચોથી વાત આપણે જોઈએ કે દોરાનો માલિક એ વાતને કબૂલ કરવા માટે તૈયાર નહોતો કે દોરો ચોરી થઈ ગયો છે. ઇસ્લામી કાનૂન તો એ છે કે અગર અમાનતદારની પાસે અમાનત ચોરી થઈ જાય તો અમાનતદાર પાસે એ અમાનત અગર ચોરી થઈ જાય અને અમાનતદારે તેની કાળજી રાખવામાં કોઈ પણ બેદરકારી ન રાખી હોય તો એ જવાબદાર નથી. પરંતુ અહીં માલિકે એ વાતને કબૂલ કરી નહીં અને એ જે દોરો વણવાવાળો હતો એને પાસેથી દંડ વસૂલ કરે છે, બલકે 1.25 કિલોની બદલે 1.5 કિલો વસૂલ કર્યું, પછી તેમાંથી બનેલું કપડું વેચ્યું અને તેની રકમ ઇમામની ખિદમતમાં હદીએ તરીકે મોકલી. તો આપણે જોયું કે કેમ કે 1.25 કિલોને બદલે 1.5 કિલો એણે જે છે આ જે છે એ વસૂલ કર્યું, તો ઇમામે તેને કબૂલ જ ન કર્યું. કબૂલ કરવાનું તો એક તરફ, આપણે શું સાંભળ્યું કિસ્સામાં, ઇમામે તો હાથ પણ નથી લગાવ્યો, જ્યારે કે દીને ઇસ્લામમાં હદીઓ કબૂલ કરવાની તો તાકીદ કરવામાં આવી છે. હદીઓ દેવો મુસ્તહબ છે, તેનાથી દોસ્તી અને સંબંધમાં વધારો થાય છે, પરંતુ ઇમામતનો મિજાજ આ હદીયાને કબૂલ કરવા માટે તૈયાર નથી કે જેમાં હરામનો સમાવેશ હોય. આ વાક્યો હિદાયતનો ચિરાગ છે, કેમ કે આજકાલ લોકો મસ્જિદ, ઇમામ બારગાહ, મદ્રેસા, જરૂરતમંદની મદદ કરી રહ્યા છે. આ બધી સારી વસ્તુઓ છે, પણ આ તો ત્યારે જ કબૂલ થશે ને જ્યારે એમાં હરામ સામેલ નહીં હોય ત્યારે. એને ઇમામ કબૂલ કરશે જ નહીં કે જેમાં હરામ છે. તો ઇમામ સુધી પહોંચવાનો દરવાજો જે છે એ હલાલનો છે. હલાલ અપનાવશું તો જ ઇમામ સુધી પહોંચી શકાશે. પાંચમું તારણ એ છે કે તે 50 દિનાર કે જે ઘઉંની કિંમત હતી તેને ઇમામે એટલા માટે કબૂલ ન કરી કે એક ભાગીદારે પોતાનો હિસ્સો પૂરોપૂરો સહી રીતે માપીને લઈ લીધો, પણ બીજા ભાગીદારનો હિસ્સો ખામીવાળા વજનથી માપીને આપ્યો હતો. ઇમામે એ નથી બયાન કર્યું કે કેટલું ઓછું છે, પરંતુ ઓછું આપવાના લીધે એ આખો હદીયો રદ કરવામાં આવ્યો. ભાગીદારનો હિસ્સો વહેંચાતી વખતે જરાય પણ ઓછું દેવું આ જાયસ વાત નથી. માથા પર કોઈનો હક નીકળતો ન હોવો જોઈએ. આજના માહોલમાં ભાગીદાર પોતાના હિસ્સાને વધારેમાં વધારે હાસિલ કરવાની ખૂબ કોશિશ કરતા હોય છે. તે એમ સમજતા હોય છે કે આ મારી હોશિયારી સૂઝબૂઝ ગણાય, જ્યારે કે આ તો જહાલત અને બેવકૂફી છે. જે પૈસાને ઇમામ હાથ ન લગાડે તેમાં આપણી હોશિયારી કેમ હોઈ શકે, તે હોશિયાર ન કહેવાય, બલકે તે તો બેવકૂફ બની ગયા. તો ઇમામ એને જ કબૂલ કરશે કે જે હલાલ છે, એને કબૂલ નહીં કરશે કે જે હરામ છે. અઝીઝાને ગિરામી, ગઈબતના જમાનામાં હરામ અને હલાલનો ખ્યાલ, ઇલ્મ આપણે હાસિલ કરવું જ જોઈએ જેથી આપણે હલાલ અને હરામની પારખ કરી શકીએ. કેમકે ઇમામ સિર્ફ એ જ વાતને કબૂલ કરે છે, એ જ વસ્તુને કબૂલ કરે છે જે હલાલ છે. બીજું એ કે આપણે જમાનાના ઇમામનું જશ્ન મનાવી રહ્યા છીએ, તો પહેલી જિમ્મેદારી ઇલ્મ, મારેફત, હલાલ, હરામ, વાજિબાત આ બધું અગત્યનું છે. સાથે સાથે આપણા જવાનોના દિલમાં આપણે ઇમામની મોહબ્બત અને મારેફત પેવસ્ત કરવી જોઈએ. એક ઇંગ્લિશ કિતાબ ખૂબ સરસ છે, ઇમામ મહદીની અને ડ્યુટીસ ટુવર્ડ્સ ઇમામ મહદી, અને ખૂબ જ એમાં સરસ રીતે બતાવવામાં આવ્યું છે કે જવાનોને અગર ઇમામે જમાનાથી મોહબ્બત થઈ જાય ને અઝીઝો, તો ખરેખર જે છે એ જવાન કાંઈ પણ તકલીફ હોય તો પોતાના જમાનાના ઇમામને જ બોલાવશે અને દુનિયાને આખેરતની કામયાબી ઇમામ એમને જરૂર આપશે. જેમ કે એક નવજુવાન બાળક જે છે કે જે જવાન હતો, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ હતો, એનું બયાન છે કે હું એન્જિનિયરિંગનું ફાઇનલ પેપર એક્ઝામ દેવા માટે જ્યારે એક્ઝામિનેશન હોલમાં બેઠો, પેપર મારા હાથમાં આવતા જ મને એવું લાગી રહ્યું હતું જ્યારે મને કાંઈ યાદ નથી, મેં ઘણી કોશિશ કરી હતી, ઘણી મહેનત કરી હતી, પણ આ એવો માહોલ બની ગયો, એવો મોકો હતો કે જ્યારે મને એટલી નર્વસ ફીલ થઈ રહ્યું હતું, એટલું બધું નર્વસ ફીલ થઈ રહ્યું હતું, એટલું બધું જે છે મને ટેન્શન. આજકાલ આપણા બાળકો ખૂબ લેસન કરે છે, ખૂબ મહેનત કરે છે, ખૂબ ઇલ્મ હાસિલ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક એ લોકોને યાદ કરવામાં મુશ્કેલી પડતી હોય છે, ક્યારે એ લોકોને એ જવાબ લખવામાં મુશ્કેલી પડતી હોય છે. જો આપણે મા બાપ તરીકે વખતના ઇમામની મારેફત એમને આપીએ, વખતના ઇમામની મોહબ્બત એ લોકોના દિલમાં પેવસ કરીએ, તો એ મુશ્કેલીઓમાં કોઈ દિવસ ગભરાશે નહીં, પણ ઇમામથી તવસ્સુલ કરશે. આ એન્જિનિયરિંગ સ્ટુડન્ટના વાલેદેને એમને એવી તાલીમ આપી હતી કે તમને કોઈ પણ મુશ્કેલ આવે તે તમે હોઠ ફફડાવીને તમારા ઇમામ તરફ રજૂ થાવ. આ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ કહે છે, મેં હોઠ ફફડાવી અને એક સલામ કરી અને ઇમામે જમાનાના દિલથી બોલાવ્યા કે ઇમામ, મેં તો બધું જ મહેનત કરી અને યાદ કર્યું છે, પણ આ એક્ઝામિનેશન હોલમાં બેસીને કોણ જાણે મને કાંઈ યાદ નથી આવતું વખતના ઇમામ. એ ઇમામે જમાના, તમે મારી મદદ કરો, આ એન્જિનિયરિંગનો ફાઇનલ એક્ઝામ છે, મારી કામયાબી જે છે એના માટે તમે દુઆ કરો, તમે મદદ કરો. બસ દિલ દિલમાં ઇસ્તગાસા કરે છે, ઇમામથી મદદ તલબ કરે છે, અને પછી જ્યારે એ કહે છે કે હવે મેં ઇમામને યાદ કર્યા, તવસ્સુલ કર્યું, ઘણું મને જે છે એ સુકૂન મહેસૂસ થયું, અને પછી હું પેપર ખૂબ સરસ રીતે લખી શક્યો અને એમાં મને કામયાબી પણ હાસિલ થઈ. અને અઝીઝો, ઇમામથી મોહબ્બત કરવાવાળા 15 શાબાના અરીઝા નથી લખતા, હંમેશા જ્યારે પણ તકલીફ પડે ત્યારે એ લોકો ઇમામને અરીઝો લખે છે અને ઇમામને દિલને વાતો પણ કરે છે. આ જ કિતાબમાં એક બીજા નૌજવાને લખ્યું છે કે આજનો જમાનો કોમ્પ્યુટરનો જમાનો છે, એટલે હું જે છે એ અરીઝા લખતો નથી કાગળમાં, પણ હું કોમ્પ્યુટર પર, મારા કોમ્પ્યુટરમાં, હું મારા લેપટોપમાં હું આખી અરીઝા જે છે એ ટાઈપ કરું છું, અને જ્યારે આખી અરીઝા ટાઈપ થઈ જાય, હું દિલની બધી જ વાતો જમાનાના ઇમામને કહી દઉં છું, પછી હું તરત જ એ અરીઝાને ડિલીટ કરી દઉં છું, અને મને યકીન છે કે મારા જમાનાના ઇમામને આ અરીઝા મળી જાય છે. કેમ કે જે કાંઈ હું અરીઝામાં માગું છું એ મારી હાજત ઇમામ તરત જ પૂરી કરી દે છે. તો આવા આપણા કોમના નૌજવાનો કે જેના વાલેદેને એમના દિલમાં ઇમામની મોહબ્બત નાખી છે, તો એ વારંવાર ઇમામ સાથે રાબેતો રાખે છે, ઇમામ સાથે કોન્ટેક્ટમાં હોય છે, ઇમામને યાદ કરે છે, ઇમામ એમની મદદ કરે છે, ઇમામ એમને કામયાબી માટે દુઆ બી આપે છે, અને એ લોકો કામયાબ પણ થાય છે. તો આવો, આ બહેતરીન વિલાદતના મોકા પર આપણે પણ આપણા બાળકોને ઇલ્મ, મારેફત, અખલાક, તકવાથી જે છે એ એનું પરવરિશ કરીએ, એનું સિંચન કરીએ, અને આ નવજવાન નસ્લને અને આપણે સૌ ઇમામ માટે તૈયાર થાય. બિસ્મિલ્લાહિ રહમાની રહીમ. યા અલ્લાહ, યા રહેમાન, યા રહીમ, યા મુકલ્લિબલ કુલૂબ, સબ્બિત કલ્બી અલા દીનેક, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. પરવરદિગારા, ઇમામે જમાનાના ઝહૂરમાં તાજીલ ફરમાવ, ઇમામના ઝહૂરમાં સહેલો આસાની ફરમાવ, ઇમામની પહેલી આવાઝ પર લબ્બે કહેવાની તોફીક અતા ફરમાવ, ઇમામના આહવાન અનુસાર તાબે ફરમાવ, દારશુમાંથી કરાર દેજે, હરેક બીમારને શિફા અજલા કામલા ઇનાયતતા ફરમાવ. પરવરદિગાર, મારા કરીમા કા સામીનની બધી હાજતોને પૂરી ફરમાવ. મારા એ પરવરદિગાર, એવા કામ કરવાની તોફીક દેજે જેથી ઇમામ ખુશ થાય, એવા કામથી બચાવજે જેથી ઇમામ નારાજ થાય છે. પરવરદિગારામોને હજુ ઝારાથી મુશર્રફ ફરમાવ. રબ્બના તકબ્બલ મિના ઇનકા અંતસ્સમીઉન અલીમ.